તારીખ 4/7/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 612 અને 613 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 356
જાણન ક્રિયા પોતાનું સ્વરૂપ છે. જ્ઞાન અનેક જીવોને વિષય કરે છે, શું શું જાણે છે એ વાત અહીંયા લેવી નથી. જ્ઞાન છદ્મ વસ્તુનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન રૂપ છે એ વાત પણ અહીંયા લેવી નથી. મતિ શ્રુત રૂપ છે, અલ્પજ્ઞ રૂપ છે, પરોક્ષ પરિણામ રૂપ છે એ વાત પણ અહીંયા લેવી નથી. અહીંયા તો જે જાણન ક્રિયા છે એ જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ છે. એવું જ્ઞાન સામાન્ય એવું પોતાનું સ્વરૂપ છે એમ કે અને તેને જાણતા તેના દ્વારા એના માધ્યમથી તેના નિમિત્તથી આત્મા જણાય છે. આત્મા કેવો છે? જ્ઞાન સ્વભાવ ચિત્ત સ્વભાવ એવો આત્મા કેવો છે તે જ્ઞાન દ્વારા જણાય છે, જ્ઞાન ક્રિયાથી જણાય છે. જ્ઞાન માં જણાય છે અને જ્ઞાન સ્વરૂપે છે એવો જણાય છે. જ્ઞાનમાં જ્ઞાન સ્વરૂપે આત્મા જણાય છે એટલે કે જ્ઞાનમાં પોતા સ્વરૂપે આત્મા જણાય છે. વર્તમાનમાં આત્માને ક્યાં શોધવો અને કેમ શોધવો એનો ઉકેલ છે. આમાં વાત તો 150 લીટીમાં પૂરી કરી દીધી છે, છતાં બહુ પ્રયોજનભૂત વાત લખી છે. આ વિષય સમયસારના સંવર્તિકારની શરૂઆતમાં લીધો છે કે ઉપયોગ ઉપયોગમાં છે એટલે કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. જ્ઞાન જ્ઞેયમાં નથી અને જ્ઞાન જ્ઞાનમાં જ છે. એ જ્ઞાન જ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન આત્માનું સ્વરૂપ છે એટલે જ્ઞાન પોતાનું સ્વરૂપ છે. માટે જ્ઞાન ક્રિયાના આધારે આત્મા રહ્યો છે, ત્યાંથી જણાય છે. માટે આત્મા ત્યાં જણાય છે એવી આત્મજ્ઞાનની નિધિ સંબંધિત વાત અહીંયા કરી છે. ત્યાં તો અધિકારનું ઉદ્ઘાટન એવી રીતે કર્યું છે આચાર્ય મહારાજે કે સંવરનો ઉત્કૃષ્ટ ઉપાય અહીંયા કહીએ છીએ, અથવા જે ભેદ જ્ઞાન કરાવવું છે સંવરનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન એટલે જ્ઞાનને જુદું પાડવું. તો જેનાથી જુદું પાડવું છે એના લક્ષ્ય જુદું નથી પાડવું, પણ જ્ઞાનના લક્ષ્યથી જ્ઞાનને જુદું પાડવું છે. કોઈ એમ કહે કે રાગથી જુદું પાડવું છે, દેહથી જુદું પાડવું છે, પરથી જુદું પાડવું છે, અનેક જ્ઞેયોથી, તો એમાં તો એનું લક્ષ્ય થાય છે. એવા પરના લક્ષ્ય કે રાગના લક્ષ્ય જુદું પડાય એ પણ રીત નથી. પરના લક્ષ્ય રાગના લક્ષ્ય જુદું નહીં પડાય તો પછી ભેદ જ્ઞાનમાં એની અપેક્ષા શા માટે? પછીનો બોલ જ ભેદ જ્ઞાન ઉપર છે અને ત્યાં એ વિષયની સ્પષ્ટતા છે કે જ્ઞાનના અભ્યાસથી ભેદ જ્ઞાન થાય છે, પરલક્ષના અભ્યાસથી ભેદ જ્ઞાન નથી થતો. ચોખવટ કરે છે આગળ છે, એટલે કે એકનું જ્ઞાન છે જે પર સાથે ઉપયુક્ત નામ જોડાયેલું છે એવું જ્ઞાન તો અહીંયા વિચારું, જ્ઞાનનું એવું સ્વરૂપ તો અહીંયા લક્ષમાં લેવું નથી. પર સાથે ને રાગ સાથે જોડાઈ ગયું છે એવું જ્ઞાન અહીંયા નથી વિચારવું, પણ અહીંયા માત્ર જ્ઞાન વિચારવું છે, એકનું જ્ઞાન વિચારવું છે કે જે જ્ઞાનને કોઈ ઉપાધિ નથી. મતિ જ્ઞાનની એ ઉપાધિ નથી ને કેવળ જ્ઞાનની એ ઉપાધિ નથી, બે ઉપાધિમાં લીધા છે શાસ્ત્રમાં. તો જ્ઞાન માત્ર એમ કહેતા આત્મા બતાવો છે, એટલે એકનું જ્ઞાન લ્યો તો એમાં સામાન્ય સ્વભાવ લક્ષમાં આવે છે, એમાં હુંપણાનો અભ્યાસ છે, એમાં અસ્તિત્વ ગ્રહણનો અભ્યાસ છે કે જે વેદનથી અસ્તિત્વને પકડાય છે, એવો જે વારંવારનો અભ્યાસ છે તેનાથી પર સાથેનું જોડાણ થતું બંધ થાય છે, એને ભેદ જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. એ પ્રશ્ન થયો કે ભેદ જ્ઞાનમાં પરની અપેક્ષા શા માટે લ્યો છો? જો જ્ઞાનના અભ્યાસથી જ ભેદ જ્ઞાન થતું હોય તો પરની અપેક્ષા શા માટે લ્યો છો? કે પરની અપેક્ષા લેવાનું બીજું કાંઈ પ્રયોજન નથી, પણ તને ખ્યાલ આવે છે કે તું રાગ અને પર સાથે જોડાયેલો છો, ક્યાંથી જુદું પાડવું છે એટલો ખ્યાલ આપો છો? જો એવું કાંઈ ન હોત તો આમ કરને તેમ કરે વાત કહેવાની રહેતી નહોતી. વેદાંતમાં એક પ્રક્રિયા છે કે બસ સર્વત્ર એક ભ્રમ છે, એટલે ત્યાં પરથી ભેદ જ્ઞાનનો વિષય નથી. કેમ કે જ્યાં પરનો સ્વીકાર નથી ત્યાં પરથી જુદું પડવું એ વાત ક્યાં રહી? એટલે આત્માને જ્ઞાન સ્વરૂપ સ્વીકારવા છતાં પણ ત્યાં ભેદ જ્ઞાનનો વિષય ક્યાંય નથી. ભેદ જ્ઞાનનો વિષય ક્યાંય નથી તો ત્યાં સંવરનો ઉપાયનો વિષય ક્યાંય નથી, સંવર કહો કે ધર્મના ઉપાયનો વિષય ક્યાંય નથી. એમણે વાતને ઘણી હદે વિચારી છે. આત્માના વિષયમાં આસ્તિક્ય દર્શન છે, એટલે છ આસ્તિક્ય દર્શન છે, ષડ દર્શન કયા છે, છતાં બુદ્ધિવાળા માણસો એ વિચારે છે. પણ એકલો જો બુદ્ધિનો જ વિષય હોત તો સમ્યક જ્ઞાની કહે છે અને શાસ્ત્રો કહે છે એવી ધારણા તો થઈ શકે છે. ધારણા એટલે સમજીને ધારણા, કે આમ કહેવા માગે છે, આમ કહેવા માગે છે, બરાબર આમ કહેવા માગે છે, અમારી બુદ્ધિની પહોંચ છે કે આમ જ કહેવા માગે છે અને બીજું કંઈ કહેવા માંગતા નથી, અને એને જ્ઞાન કહેવું પડત. એવી સમજણવાળાને જ્ઞાન થયું એમ કહેવું પડત, પણ ત્યાં જ્ઞાનીઓ એને હજી પોતાની જાતમાં ફેરવતા એમ કહેતા નથી કે આને જ્ઞાન થયું છે. બરાબર ધારણા કરી હોવા છતાં અજ્ઞાન રહ્યું છે એમ કહે છે, જ્ઞાન થયું નથી ને અજ્ઞાન રહ્યું છે એમ કહે છે. કેમ કે અહીંયા તો આત્મા જણાય, જે જ્ઞાન દ્વારા આત્મા જણાય ને આત્મા વિદાય, એટલે કે જ્ઞાન જ્ઞાનથી વિદાય, ત્યારે એને સ્વસંવેદન જ્ઞાન રૂપ આત્માનું વેદન, જ્ઞાનનું વેદન અથવા આત્માનું વેદન કહેવામાં આવે છે. સ્વસંવેદન જ્ઞાન તે જ આત્મા છે, જ્ઞાન જ્ઞાનથી વેદાય તે આત્મા છે, જ્ઞાન સ્વપણે અનુભવાય તે આત્મા છે. 733 છે, પરદ્રવ્ય તરફની વૃત્તિ અશુભ હો કે શુભ તે આત્મા નથી. કોઈ પણ પ્રકારનો શુભ ભાવ તે આત્મા નથી, એવું આત્માનું સ્વરૂપ નથી. અથવા શુભ કે અશુભ ભાવ કોઈ પણ પ્રકારનો હો, ખેર અશુભ તો એક બાજુ રહી ગયો, પણ શુભ ભાવ કોઈ પણ પ્રકારનો હો, એનું જે વેદન છે, એનો જે આસ્વાદ છે, એનો અનુભવ છે, એ આત્માની જાતિનો નથી. જાત એમાં આત્માની તો શું આત્મા છે એ થાપતું છે અહીંયા, કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. બહુ માર્મિક વચન છે આ, કે આ જે તારું જ્ઞાન છે ને, એમાં સ્વપ્નનો અનુભવ કરે એટલે આત્મા, આત્મા એવો કેટલું સહેલું કર્યું. કે જે આ તારું જ્ઞાન છે, ચાલતું જે જાણન ક્રિયા અહીંયા લીધી છે, જાણન ક્રિયામાં અનુભવ છે, અનુભવ કઈ ત્રિકાળીમાં તો છે નહીં, અનુભવ તો જાણન ક્રિયામાં છે. તો જે તારું આ ચાલતું જ્ઞાન છે, એમાં જો તને સ્વપણાનો પોતાપણાનો જો અનુભવ થાય, એ પોતાનું રૂપ છે, તો અહીંયા કહે છે કે જાણન ક્રિયા પોતાનું સ્વરૂપ છે, પોતાના સ્વરૂપમાં પોતાનો અનુભવ, બસ આટલું કામ છે. કોઈ બીજી વાત તને નથી બતાવતા કે આટલી વાડ છે કે જા તો તારું પરાક્રમ સાચું, એવું કઈ નથી. ક્યાંય બારમાં કૂદકો મારવાનો, અંદરમાં ને અંદરમાં જાણન ક્રિયા છે કે જે પોતાનું સ્વરૂપ છે, થાપ્યું છે. જાણન ક્રિયા પોતાનું સ્વરૂપ છે, એ જો પોતાનું સ્વરૂપ સ્વપણે પોતાપણે અનુભવાય તો તે જ આત્મા છે, તે આત્માનો અનુભવ છે, તે જ્ઞાનનો અનુભવ છે, તે આત્માનો અનુભવ છે, જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે. બસ આટલી ટૂંકી વાત છે. અંદરમાં આવા જ્ઞાનના સ્વસંવેદનની કળા તે મોક્ષની કળા છે, તો ખુલી છે. જો આ કળા તને હાથમાં આવી દે તો તને પરિપૂર્ણ શુદ્ધિ રૂપ મોક્ષ એને પ્રાપ્ત કેમ કરવો, એ વિધિ, એ રીત, એ કળા તને આવી તરી ગયો. વાત પોતામાં ને પોતામાં હોવા છતાં બહિર્દૃષ્ટિને કારણે એને એ વાત પોતાને સૂઝતી નથી, સમજાતી નથી, ખ્યાલમાં પકડાતી નથી, આવતી નથી કે અંદરમાં કરવું કેમ, સ્વકાર્યને કરવું કેમ, એ પકડાતું નથી. ધર્મના ક્ષેત્રમાં આજે પહેલો વહેલો નથી આવ્યો, આજે અનંત વાર એને ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. જે કાંઈ એને પૂર્વકર્મના ઉદયથી જે તે સંપ્રદાયનો ધર્મ મળ્યો, તે ત્યાં એણે બુદ્ધિ લગાવી છે, મન બળ લગાવ્યું છે, વચન બળ લગાવ્યું છે, કાય બળ લગાવ્યું છે, આ ઉપવાસ કરે છે, ધન બળ લગાવ્યું છે, પણ એણે કાંઈ ન કર્યું હોય તો એક આ નથી કર્યું કે જેમાં મોક્ષની કળા રહેલી છે, એ ચીજ બાકી રહી ગઈ છે. દીપકભાઈ બહુ મુદ્દાનો વિષય છે, પ્રશ્ન સારા આવે છે. એક પ્રકારે જુઓ તો એકદમ સરળ અને સહેલું છે, ભલે અનાદિથી પત્તો લાગ્યો નથી તો પણ એક દ્રષ્ટિએ જુઓ એકદમ સરળ અને સહેલું છે. એક દ્રષ્ટિ એટલે જે દ્રષ્ટિએ થાય છે તે દ્રષ્ટિએ જુઓ, એ પણ એક છેકની દ્રષ્ટિ કે નથી. જો હાલે તો કરોડ ઉપાય કરે તો નકામા જાય, અન્યથા ઉપાય કરે તો જેટલા કરે તેટલા અનંત કરે તો એ અનંતે અનંત નકામા જાય. અને આ એક કરે તો એમાં કોઈ પણ બીજું બાધક થઈ શકે એવું એ પરિસ્થિતિ નથી, કોઈ આડસ નથી, કોઈ પ્રતિબંધ નથી, કોઈ ઓબ્સ્ટ્રકલ જેને કહીએ, એક રસ્તો છે એમાં આડખીલી છે, આ રસ્તામાં આડખીલી છે એવું કઈ નથી. કેમ કે જ્ઞાન ક્રિયામાં જ એને પોતાનું સ્વરૂપ સો પણ અનુભવવું છે. વચ્ચે કોઈને એક વિકલ્પ ને એના ને એના પોતાના વિકલ્પ ને પણ વચ્ચે લાવવાની આવશ્યકતા નથી. બહુ પરમાર્થ નો વિષય છે, એકદમ પરમાર્થ નો વિષય છે. આત્માના અનુભવની આ કળા તે જ સાચી કળા છે, તેનો વારંવાર અભ્યાસ કરવા જેવું છે. દુઃખથી છૂટવું હોય ને સુખી થવું હોય તો પરભાવોથી ભિન્ન આત્માને જાણીને તેનો જ અભ્યાસ કરવા જેવો. આટલું ચોખ્ખું વાત કરી છે. કોઈ કોઈ ટુકડા તો એવા છે કે જો માણસ એક જ જગ્યાએ પોતાની શક્તિ લગાવે, આવી એક જ જગ્યાએ પોતાની શક્તિ લગાવે, પુરુષાર્થને લગાવે તો કામ ન થાય એ પ્રશ્ન નથી. કેમ કે અંદરથી એનો સ્વભાવ એને સહયોગ કરે છે, સહકાર આપે છે. કેમ કે એવું થવું સ્વભાવરૂપ પરિણમવું, શુદ્ધપણે પરિણમવું, સ્વસંવેદનપણે પરિણમવું એનો સ્વભાવ છે, એનું સ્વરૂપ છે. એ અંદરથી જોર કરે છે, એને બળ આપે છે એ કામ કરવા માટે. એને પર્યાયમાં નવી શક્તિ, ચૈતન વીર્યની સ્ફૂર્ણા જેને કહી છે, નવી શક્તિ જાણે ચમત્કારિક શક્તિ પેદા થાય છે. સોગાનીજીએ લખ્યું છે, પત્રમાં લખ્યું છે, ગુરુદેવના વચનો ટાંકીને, કે ગુરુદેવ એમ કહે છે કે પર્યાયમાં યુવાની આવી જાય છે. એવો એક શબ્દ વાપરે છે. એનો અર્થ શું છે કે અંદર જે અનંત વીર્યનું, અનંત સામર્થ્યનું, અનંત પુરુષાર્થનું જે સત્વ પડ્યું છે, સત્વ પડ્યું છે, એ સત્તા હયાતી ધરાવે છે, એને અવકાશ થઈ ગયો બહાર આવવાનો. એ શક્તિનો ઉપયોગ થવાનો અહીંયા રસ્તો ખુલ્લો થઈ ગયો. જેમ કોઈ બંધ ફાટે ને ધોધમાર પાણી પૂરની જેમ ગામના ગામને તાણી જાય છે, આ મોરબીનો બંધ ફાટ્યો કે મચ્છુ ડેમ મોરબીને તાણી ગયો, એની શક્તિ એટલી છે. પછી જો બંધમાં પાણી જળાશયમાં પડ્યું છે તો શાંત દેખાય છે કે બળ દેખાય છે પાણીને, પણ સરોવરની જેમ પાણી ભર્યું હોય શાંત જળ છે એમ લાગે, શાંત છે, ફાટે તો ખબર પડે, બંધ તૂટે તો કે કેટલું શાંત છે. કે પછી કોઈની તાકાત નથી કે એને રોકી શકે. એવું જે સામર્થ્ય ભર્યું છે એનો ઉછાળો ભલે તને ન દેખાય, અનંત સામર્થ્ય ભર્યું છે એનો ઉછાળો તને દેખાતો નથી કે આટલું બધું સામર્થ્ય ક્યાં ભર્યું છે, પણ જો પર્યાયમાં એને બહાર આવવાની જગ્યા થઈ જાય તો એ જોર કરે છે, અંદરથી દ્રઢ જાણે જોર કરે છે. એટલી સ્વકારની સુગમતા થાય છે. બરોબર, રસ્તે ચડે તો શું કહ્યું અહીંયા કે જો ભાઈ અહીંયા જાણન ક્રિયાના આધારે તારો આત્મા રહેલો છે, તારો આત્મા તારા જ્ઞાનમાં રહેલો છે. ગુરુદેવ ના પ્રવચનો છે ને છઠ્ઠા ભાગ માં આ ભેદ જ્ઞાન નો અલૌકિક અધિકાર છે. પ્રવચનાર્થી શરૂ કરી ભેદ જ્ઞાન નો અલૌકિક અધિકાર છે. સમયસર તો જેને ન વાંચ્યું હોય એને એક વાર તો પૂરું અધ્યયન કરી લેવું એવો ગ્રંથ છે. આ અધિકારની શરૂઆત કરતા કૌષ્ટિકાકાર શ્રી રાજમલજીએ કૌષ્ટિકા કરી છે, પ્રથમ ઓમ નમઃ કરી અધિકાર શરૂ કર્યો છે. શાસ્ત્રના બીજા અધિકારમાં આ શબ્દ નથી, એમ કે ધ્યાન ખેંચી જાય. આ અધિકાર સંવર અધિકાર શરૂ કર્યો, કેમ કે સંવર તો ધર્મ છે ને, સંવર પોતે ધર્મ છે. આશ્રવના નિરોધથી ઉત્પન્ન થયેલો પર્યાય તે સંવર છે, તે ધર્મ છે. ધર્મનો અધિકાર શરૂ કરે છે. અહીંથી આ અધિકારનો શરૂઆત કરતા રાજમલજીએ એ વિસ્તાર કરતા એનો ઓમ નમઃ પ્રથમ લખ્યું છે. બાપુ આ એકલું માખણ છે, બહુ વખાણ કર્યા છે. જગત બારમાં સ્ત્રીમાં લક્ષ્મીમાં બંગલામાં આબરૂમાં સુખ કલ્પે છે જગતના જીવો, પણ એ તો એકલા ઝેરના પ્યાલા છે. અને આ સંવરની દશા એમ કહીને સરખામણી કરે છે. નિર્વિકલ્પ અમૃતના પ્યાલા છે. આમ ધન છે જીવોને જે પરિણામ થાય છે, બહારમાં સુખ બુદ્ધિ થાય છે, તો કહે છે કે એકનું ઝેર પીએ છે, રાહળ ઝેર પીએ છે. કેટલું પોતાને નુકસાન કરે છે એની ખબર નથી, કેટલી નિર્બળતા આવી જશે એની એને ખબર નથી. પરિણામમાં જાય છે એ ઝેરના પ્યાલા છે, અને આ સંવરની દિશા નિર્વિકલ્પ અમૃતના પ્યાલા છે, જેમાં આનંદ અમૃતનો અનુભવ થાય છે. એ અમૃતના પ્યાલા છે, પૂર્ણ શક્તિ વિકાસ થઈ જશે. ત્યાં પેલા પરિણામમાં શક્તિ આત્માની ખોઈ બેસશે, અહીંયા આનંદ વિધિને પ્રગટ કરશે. એક વસ્તુની બીજી વસ્તુ નથી, કાંઈ સંબંધ નથી, એમ ભગવાન આત્મા સહજાનંદ સ્વરૂપી સદા પરમ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. અહીં કહે છે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના સ્વભાવ ભગવાન આત્માના સંબંધી નથી. આવું અંતરભેદ વિજ્ઞાન કરવું એનું નામ સમ્યક દર્શન છે. વ્યવહારના રાગથી જુદા પડવું ત્યારે વિતરાગતા થાય છે. તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ બધો વ્યવહાર કર્યો, પણ એ રાગથી જુદા પડવું એનું નામ ભેદ જ્ઞાન છે. એ રાગને વળગવું એનું નામ સમ્યક દર્શન નથી, પણ એનાથી જુદા પડીને વિતરાગી પર્યાય પ્રગટ થાય ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. ઉપયોગમાં ઉપયોગ છે એટલે રાગથી ભિન્ન પડીને જે ભેદ જ્ઞાન કર્યું એમ લેવું છે. એકલા જ્ઞાનને લેવું છે. રાગથી જુદું પડેલું જ્ઞાન જુદું પાડીને તે જાણન ક્રિયામાં આત્મા છે. જુદી પડેલી જે જ્ઞાનની ક્રિયા તેમાં આત્મા છે. એકનું જ્ઞાન એને લક્ષમાં લેવું, એ જાણન ક્રિયામાં આત્મા જણાય છે. જાણન ક્રિયામાં આત્મા છે એમાં રાગ નથી ને રાગમાં આત્મા નથી. ભાઈ, આ તો જન્મ મરણની ગાંઠ ગાળવાની વાત છે. કોક વૈદ કેન્સરની ગાંઠ ગાળી દે તો કે છે કે તારો ઉપકાર ભૂલો મને. આ જન્મ મરણની ગાંઠ ગાળવાની વાત છે. કેટલીક વનસ્પતિ એવી હોય છે કે એની ગાંઠમાંથી ઉયાજ કરે, પતરવેલિયાના પાન છે ને એની ગાંઠ નાખે છે, વાળી ઘડીએ વાવવા ન પડે એ પાંદડાને, કાપતા જાય એમ, એ નવા નવા ઉગતા જાય એ ગાંઠમાંથી. પાત્રા બનાવવા માટે કાપી લઈએ, બગીચામાં ઘણા નાખે છે, એમાંથી થયા જ કરે ગાંઠમાં, પછી પછી એને ફરીને વાવવા પડે એમ નહીં, નીકળ્યા જ કરે એમ. મિથ્યાત્વ છે ભવરોગની ગાંઠ છે, એમાંથી ભવ થયા જ કરે, એ ગાંઠ ને ગાળી નાખે એ વાત છે. સંસારના પાપ તો અનંત વાર કર્યા અને પુણ્ય પણ અનંત વાર કર્યા. એક નરકના ભવ સામે અસંખ્ય સ્વર્ગના ભવ, એ રીતે નરક અનંતા નરકના અને તેથી અસંખ્ય ગુણા અનંતા સ્વર્ગના ભવ કર્યા. આ એનો રેશિયો છે. એક નરકનો પરિભ્રમણ કરતા જીવે નરકનો એક ભવ કર્યો છે, એની બરાબરીમાં એણે સ્વર્ગના અસંખ્ય ભવ કર્યા છે. અનંત વાર નરકના ભવ કર્યા છે, એની સામે અસંખ્ય ગુણા અનંતા એણે સ્વર્ગના ભવ કર્યા છે. એ એમ બતાવે છે કે પાપ કરતા જીવે પુણ્ય અનંત અસંખ્ય વાર કર્યું છે, અનંત વાર પણ અસંખ્ય અનંત વાર કર્યું છે. જેટલી વાર એને પાપ નથી કર્યું જેટલી વાર એને પુણ્ય કર્યું છે. આ કોઈ પણ પરિભ્રમણ કરતા જીવનો સિદ્ધાંત છે. અમે શું નવીન કરવું છે પુણ્ય કરી કરીને તારે કહે. પણ જે પુણ્યના ફળમાં સ્વર્ગના ભાવ થયા તે પુણ્યના પરિણામ આત્મામાં નથી. એકલું તો નહીં પણ પુણ્યથી આત્મા જણાય એવી વસ્તુ પણ આત્મા નથી. એ રાગથી અને પુણ્યથી ભિન્ન પડીને જ્ઞાનની પરિણતિમાં આત્માને લક્ષમાં લેતા તેમાં એટલે જાણન ક્રિયામાં આત્મા જણાય છે. એમ કહ્યું કે આ જાણન ક્રિયામાં તને આત્મા જણાશે, પછી ત્યાંથી એને જાણવો રહ્યો. બરોબર. પછી બીજી જગ્યાએ એની શોધ ચલાવવી જોઈએ? જેમ આત્મા બીજા આત્માનો નથી, જેમ આત્મા શરીરનો નથી, શરીરમાં નથી અને શરીર આત્મામાં નથી, અહીં કહે છે બેના ક્ષેત્રભિન્ન લઈ લીધા છે. એની અવસ્થામાં થાય છે ને ચારિત્ર ગુણ ની વિકારી પર્યાય છે, સર્વ પ્રદેશે થાય છે ને, પણ એમાં નથી એટલે એ ક્ષેત્રમાં નથી. લે જે કહેવા માંગે છે, મુખ્ય ગુણ કરાવવાનો જે હેતુ છે એને ન પકડે ને વસ્તુના બંધારણને અહીંયા પકડવા જાય તો એ જે કહેવા માંગે છે એ વિવિક્ષા એને સમજાશે. કથન શૈલીમાં આટલો સ્પષ્ટ હોવો જોઈએ સમજણમાં કે અહીંયા કહેવા શું માગે છે, વિવિક્ષિત વસ્તુ શું છે, જે ચાલતું પ્રકરણ છે એમાં કહેવા ધારેલી ચીજ શું છે, બસ આટલું તો ખ્યાલમાં આવવું જોઈએ. અહીંયા એમ કહ્યું કે એના પ્રદેશો જુદા છે, રાગના પ્રદેશો જુદા છે. જેટલા કોઈ વ્યવહારના રાગ થાય છે એના પ્રદેશો જુદા છે અને આત્માના પ્રદેશો જુદા છે. ત્યાં વસ્તુનું બંધારણમાં વિવિક્ષા નથી ચાલતી. હા, જ્યાં આત્માના પ્રદેશો છે અને સર્વ પ્રદેશોમાં એની અવસ્થા છે, પછી ચાહે વિકારી હોય કે ચાહે અવિકારી હોય. અનુભવીને કેટલી મુખ્યતા થાય છે એનો નિર્દેશ કરવો છે. આવી સહજ મુખ્યતા થાય ત્યારે અવલંબન હાથ આવે છે, નહીતર અવલંબન આવતું નથી એમ કહેવા માંગે છે. આત્માનું જે અવલંબન લેવું છે એમ કહ્યું છે, ત્યારે રાગાદી ત્યાં જ છે ને, તે જ અવસ્થામાં રાગાદી છે ને ત્યાં, એની ગૌણતા આટલી છે. બોલ, એટલે આ અધિકાર પૂરો કરીને નિર્જરાનો જે અધિકાર ઉપાડ્યો એમાં ત્યાંથી સીધો ધડાકો કર્યો. સમ્યક દ્રષ્ટિ નો, જ્ઞાની નો ભોગ નિર્જરા નો હેતુ છે. માણસ ને તમર ચડી જાય એવું છે. ભોગ તો પાપ ના પરિણામ છે, ચાહે સમ્યક દ્રષ્ટિ નો હો કે ચાહે મિથ્યા દ્રષ્ટિ ને હો. સીધી વાત છે, પાપ ના જ પરિણામ છે. આચાર જેવા આચાર્ય લખે છે, કઈક વાત છે અંદર, કઈક કઈક અંદર રહસ્ય છે કે ત્યાં એની દ્રષ્ટિ ક્યાં પડી છે. રાગના ક્ષેત્રમાં એ રહ્યો નથી, એ મકાન એને ખાલી કરીને બીજે ચાલ્યો ગયો એમ કેવું. ખાલી થઈ ગયો, ત્યાંથી શૂન્ય થઈ ગયો છે એમ કેવું છે. એટલે એને ભોગના કાળમાં ચારિત્ર મૂળનો અલ્પ આસક્તિનો રાગ નવીન કર્મ બંધ ન કરે એવી નિષ્ફળતાને પ્રાપ્ત કરે છે. સફળ થતો નથી કર્મ બંધ માટે એમ કેવું છે. એટલે જૂના કર્મ નિર્જરી જાય છે. જૂના તો બે ને નિર્જરે છે, ઉદયમાં આવેલા તો સિમિક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિ બે ને નિર્જરે છે, પણ મિથ્યા દ્રષ્ટિ ત્યાં રસથી પરિણમે છે, વિભાવ રસમાં તન્મય થાય છે. એટલે એટલા નવા કર્મ બાંધે છે કે નિર્જરાની વાત ત્યાં કરાતી નથી, ત્યાં બંધની વાત કરવામાં આવે છે. એ બંધાય છે, એવું બંધન થતું નથી બતાવવા માટે એને અહીંયા નિદ્રા થાય છે એમ કહેવામાં આવે છે. તો કારણ શું છે કે રાગ ચારિત્ર મૂળનો થવા છતાં નિરસ પરિણામ છે, લુખા પરિણામ છે, અરુચિના પરિણામ છે, પરાણે કડવી દવા કોઈ પાય એવી સ્થિતિ છે, તેથી એને નવી બંધનું કારણ થતું એના ઉપર ચોખવટ કરી છે કે આત્માના અસંખ્ય પ્રદેશમાં વિકાર થાય છે. ક્ષેત્ર ભિન્નતાની વાત કર્યા પછી કદાચ તને વસ્તુના બંધારણનો વિચાર આવી જશે, અમને ખબર છે, તો શાસ્ત્ર પાઠી છો ને, શાસ્ત્રના અભ્યાસી હોય, પાછા બધું ખબર હોય. પણ એમ કહે છે કે જેટલા અંશમાં વિકાર ઉઠે છે, જે પર્યાય અંશમાં જે વિકાર ઉઠે છે, તે અંશમાં જ્ઞાન નહીં હોવાથી તે પ્રદેશોને ભિન્ન ગણવામાં આવ્યા છે. થાય છે તો આત્માના અસંખ્ય અસંખ્ય પ્રદેશમાં થાય છે. આમ આશ્રવના ને આત્માના પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે, બેની સત્તા એક નથી. રાગ મરી જશે, સાધકનો રાગ મરી જશે અને એમનો આત્મા જીવી જશે એમ છે. જો એક સત્તામાં હોય તો એકનો નાશ થતા બીજાનો નાશ થાય, રાગ મરી જશે. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે, દ્રવ્ય પર્યાયની ને પર્યાય દ્રવ્યની. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો પણ ધ્રુવ આત્માથી જુદા છે, એ પણ અહીંયા વજન લેવું છે. નિર્મળ આત્માના પ્રદેશો ધ્રુવથી ભિન્ન છે, પણ અહીં એની વાત નથી. અહીં તો રાગ ને જ્ઞાનનું ભેદ જ્ઞાન કરાવ્યું છે,
બરોબર.
અહીં મલિન પર્યાયની વાત છે. વળી એવી જ રીતે જેટલા અંશમાં આશ્રવ થાય છે ને જેટલા અંશમાં સંવર અને નિર્મળતા થાય છે, એ બંનેના એટલે આશ્રવ અને સંવરના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. ગજબ વાત છે ભાઈ. આ માથાના વાળ હોય છે ને, એમાં કોઈ કોઈ વાળમાં છેડા બે હોય છે. વાળ એક હોય ને એને છેડા બે હોય, છેડો જુઓ તો બે છેડા હોય એને. એટલે એક વાળને એ બે છેડા પકડીને ચીર કરે તો ચીરાઈ જાય, વાળની બે ચીર કરે. એવી જે સૂક્ષ્મ વિષય છે એમ કહેવું છે. વાળ એક ને છેડા બે, એમાં બે છેડા ભિન્ન ન પડે, બે ફણગા હોય છતાં ચીરી ન શકાય, એમ કહે છે. જ્ઞાનમાં ચીરાય છે એની વાત છે. અલૌકિક વાત છે ભાઈ. દિગંબર સંતો સિવાય આવી વાત બીજે ક્યાંય નથી. એમણે તો બધું વાંચેલું. ઓ દિગંબર સંતો તો કેવળીના કેળાયતીઓ છે. હા, આવું દુર્લભ મનુષ્ય પણ અને એને ક્યારે મળે ને ક્યારે એને આવું સાંભળવા મળે. હજુ તો પાપમાંથી નબળો પડતો નથી. ધંધો વેપાર બેરા છોકરા સાચવવા અને ભોગ અને ભોગની સામગ્રીમાં આખો દિવસ પાપ કાર્યમાં ગૂંચાયેલો રહે છે. એકાદ કલાક શાસ્ત્ર સાંભળવાનો વખત લે તો તે પણ શુભભાવ છે, એનાથી પૂર્ણ બંધાય, ધર્મ ન થાય. શાસ્ત્ર સાંભળે તો પણ એને પૂર્ણ ભાવ છે. આમને આમ મનુષ્ય પણ વેડફાઈ જાય છે. જ્ઞાનના આધારે આત્મા જણાય છે એમ કહેતા રાગના આધારે આત્મા જણાતો નથી એમ કહેવા માંગે. નાસ્તિયામાં આ છે, અર્પિત અનર્પિત સિદ્ધે હે છે ને. અર્પિત વાત એમ છે કે જાણન ક્રિયાના આધારે આત્મા જણાય છે, એટલે કે રાગના ક્રિયા રાગની ક્રિયાના આધારે આત્મા જણાતો નથી. જો જ્ઞાન ક્રિયાના આધારે આત્મા અનુભવાય છે તો રાગ ક્રિયાના આધારે આત્માનો અનુભવ થતો નથી. આમ જુદું પાડવું છે, કેમ કે રાગ અને વિતરાગતા પરસ્પર પ્રતિપક્ષમાં છે, સામે સામે આવેલા છે. હમ આવે છે કે નહીં લડાઈમાં? સામે સામા છે. જ્ઞાન અને આનંદ ની પરિણતિ થી આનંદ નો નાથ ભગવાન જણાય છે. એ આનંદ નું અને દુઃખ નું સ્વરૂપ તો તદ્દન ભિન્ન ભિન્ન છે. રાગ તો દુઃખ સ્વરૂપે છે અને જ્ઞાન તો આનંદ સ્વરૂપે છે એમ કે છે. એનું રૂપ તો આનંદ છે, એક દુઃખ સ્વરૂપે અને એક આનંદ સ્વરૂપે. આ બેને મેળ ક્યાંથી પડે? વિરુદ્ધતા છે. તારો નાથ તો અંદર નિર્મળાનંદ સચ્ચિદાનંદ પ્રભુ બિરાજે છે. બહુ રસ ગુરુદેવને તો. આત્માની વાત આવે તો જેમ કોઈ પોતાની વાત આવે ને સવાર થઈ જાય, એવો રસ આવતો. એ સચ્ચિદાનંદ પ્રભુ અંદર બિરાજે છે. જાણન ક્રિયા એ એનું સ્વરૂપ છે એમ કે છે. એનું રૂપ છે, જાણન ક્રિયા છે. જેમ કોઈ માણસને એની મુખાકૃતિ ઉપરથી એનું રૂપ છે એમ કહેવામાં આવે છે, એ જાણન ક્રિયા એનું સ્વરૂપ છે, એનું મુખ છે. ત્યાંથી આખો આત્મા એને જણાય છે. જાણન ક્રિયા એનું સ્વરૂપ છે, જાણન ક્રિયામાં એ જણાય છે. રાગ આશ્રવ, રાગ તો આશ્રવ છે, એનું સ્વરૂપ નથી ને એનાથી એ જણાતો નથી. આમ લેવું છે, કેમ કે આત્માથી એનું લક્ષણ તદ્દન ભિન્ન છે અને આધાર આદેય સંબંધ રાગ સાથે આત્માને નથી. જાણન ક્રિયા સાથે આધાર આદેય સંબંધ છે. ઘણી વાતો પ્રવચનમાં તો આવતી. પૈસા વાળાને અભિમાન હોય એટલે એ વાત પણ આવતી અંદર. હા, 5-50 લાખ રૂપિયા મળે એટલે જાણે હું પોળો અને શેરી આંકડી એમ થઈ જાય છે. પૈસા વાળા બેઠા હોય ને આમ ભાઈ, એને એમ કે એ તો પરચિત છે ને નાથ. આમ કે પાછા એને ભગવાન જોવે છે ને, એ તો પરચિત છે ને નાથ. આ શું તું કરે છો એમ? જ્યારે રાગ ને પર ચીજ કરી ત્યાં શરીર અને આ પૈસા પોતાની ચીજ ક્યાંથી થઈ ગયા? આ વ્યવહાર તંત્ર ના રાગ ને પણ આ પર ચીજ કહી છે. બાપુ તને સાંભળવું આકરું લાગે પણ સત્ય તો આ છે ભાઈ. સત્યને સંખ્યાની જરૂર નથી. આ વાત અહીંયા કરે છે. જાજા માનનારા હોય તો એ સત્ય એમ નથી. સત્ય સત્યપણે જણાયું પછી ભલે તે એકલો જ હોય પણ પોતે જ સત્ય છે. એ ખુમારી છે એમને. એકલા સંપ્રદાયમાંથી જુદા પડ્યા છે ને. સંપ્રદાય બુદ્ધિ તો મિથ્યા મિથ્યાત્મનું સ્વરૂપ છે. સંપ્રદાય બુદ્ધિ એ મિથ્યાત્મનું સ્વરૂપ છે.
વસ્તુ સ્વરૂપમાં સંપ્રદાય આવે છે,
પ્રશ્ન નથી. એનો પ્રગટ પુરાવો છે ભગવાનના સમવ શરણમાં તો.
પુરાવો
પ્રગટ પુરાવો છે. 3 ઇંચ પ્રાણીઓ આવ્યા છે, 3 ગતિના જીવો આવે છે. નારકીનો ચાન્સ ગયો ત્યાં, અભવીનો ચાન્સ ગયો, નારકીનો ગયો, અને અસંગની પ્રાણીઓ આવી શકતા નથી. સંગની જીવો 3 ઇંચમાં પણ જે સંગની મનવાળા પ્રાણી છે એ સાંભળવા આવે છે. કેમ કે એ વિચારે છે, એ ભગવાનના ઉપદેશને વિચારે છે, જે સ્વરૂપ કહેવા માગે છે, જે ભાવ કહેવા માગે છે, એની ચાલતા અનુભવમાં મીંઢવણી કરે છે, મેળવે છે અને ભાવ ભાષણ કરી જાય. જ્ઞાન ના અભ્યાસ થી ભેદ જ્ઞાન થાય છે, અને ભેદ જ્ઞાન ના અભ્યાસ થી કેવળ જ્ઞાન થાય છે. ભેદ જ્ઞાન કરવું હોય તેને જ્ઞાનાભ્યાસ કરવો. જ્ઞાન નો અભ્યાસ એટલે જ્ઞાન ના અવલોકન નો અભ્યાસ ને જ્ઞાન ના વેદન નો અભ્યાસ, એને જ્ઞાનાભ્યાસ કહે છે. એટલું જ્ઞાન, માત્ર જ્ઞાન, એમાં સાવધાન થવું, એમાં પોતાના અસ્તિત્વનું અવલોકન કરવું ને અસ્તિત્વનું વેદનથી ગ્રહણ કરવું, એમ થતાં એને ભેદ જ્ઞાન થાય છે. આ ભેદ જ્ઞાન છે મોક્ષની કળા છે. એ સ્વસંવેદન સ્વરૂપ છે, પર સાથે જોડાયેલો છે એટલે જુદો પડે એમ કરીને ભેદ પડાવે છે. ભેદ જ્ઞાન એમ કહ્યું ને, રાગ ને પર નિમિત્તોની સાથે પોતાનું જોડાણ છે, એની અસર મારામાં થાય છે, રાગ જણાતા મારામાં અસર થાય છે ને અન્ય વિષય જણાતા મારામાં અસર થાય છે, એવું જે એને જોડાણ લાગે છે એ ભ્રાંતિ એ કરીને છે.
આમ તો છૂટો જ છે.
ક્યારે જ્ઞાન રાગ રૂપ કે અન્ય પુદ્ગલ રૂપ થયું નથી, અને રાગ અને શરીર આદિ અનેક વિષયો ક્યારે જ્ઞાન રૂપ થયા નથી. મિથ્યા દ્રષ્ટિને પણ કોઈને થયા નથી, પણ અધ્યાસિત થયેલો જીવ મિથ્યા દ્રષ્ટિ છે, એ રાગમાં અને રાગના વિષયમાં અધ્યાસિત થઈ જાય છે, એટલે હું પણ એને ગ્રહણ કરે છે. જો કે ગ્રહણ થઈ શકતા નથી, તો પણ ગ્રહણ થયા હોવાનું માને છે. આ છોડવાનું અભ્યાસ, આવો અભ્યાસ છોડવો, માન્યતા છોડવી, ભ્રમણા છોડવી, એ છૂટતા સંસાર છૂટે છે, જન્મ મરણ છૂટે છે. જન્મ મરણની ગાંઠિયા પડી છે મિથ્યાત્મા. નાનું પાપ મટાડે નહીં, મોટું પાપ મટાડે નહીં ને નાના નાના પાપ મટાડે. આ આ કરો, આ કરો, આ કરો, આટલું પાપ ન કરો, આટલું પાપ ન, આ પાપ ન કરવું જોઈએ, આવું પાપ ન થવું, પણ આ મોટું પાપ પડ્યું છે એની સામું જોતો નથી, એનો વિચાર કરતો નથી, એનો પ્રયત્ન કરતો નથી. એ બધું એવું છે, જગત આખું એમ છે. મુસલમાનો એમ કે વ્યાજ ન ખવાય, એમાં ખાસ કરીને જે લોકો હજ કરવા જાય છે અને ત્યાં પ્રતિજ્ઞા આપતા હોય કે ગમે એમ, પણ જે હાજી કહેવાય છે, હજ કરી આવ્યા પછી બધા હાજી કહેવાય છે, એને ટાઇટલ મળે છે હજ કરી આવ્યા, યાત્રા પૂરી કરી આવ્યા, મક્કા મદીના જઈ આવે છે. એ લોકો વ્યાજ ન ખાય, કેમ કે પાપ લાગે કે અમારો ધર્મ કેટલો ઊંચો એ તો જુઓ, એમ કે અમારો ધર્મ કેટલો પવિત્ર ને પાક છે એની ભાષામાં, ઉર્દુ ભાષામાં એને પાક કહે છે. પાક એટલે પવિત્ર. વ્યાજ સુદ્ધા અમારે ન ખવાય, પછી પ્રાણીઓને મારી ન ખાય, માંસ ખાય નહીં, પણ વ્યાજ ન ખાય. નાના પાપને મટાડે છે અને મોટા પાપને ઊંધું રાખે છે, એ તો અવિવેક છે. એ વિવેક નથી પણ અવિવેક છે. અને આ તો અનંત પ્રકારના પાપનો બાપ છે. આ તો યાથી બધા પાપ જન્મે છે. એ આ મિથ્યાત્મની ગાંઠ છે. એ મિથ્યાત્મને સમ્યકનો વિષય જૈન દર્શન સિવાય બીજે નથી. અન્ય મતમાં તો એ વિષય જ નથી સદંતર, કેમ કે શ્રદ્ધાનો પરિણામ જ એટલો સૂક્ષ્મ છે કે જીવને મિથ્યા શ્રદ્ધાન પકડાતું નથી. સમ્યક શ્રદ્ધાન તો સમજે ક્યાંથી? જે ચાલતું એનું પરિણમન મિથ્યા શ્રદ્ધાન રૂપ એને પકડવું મુશ્કેલ છે, તો સમ્યક શ્રદ્ધાનને એ શું સમજે? એટલે તો એ વિષય જ ક્યાંય નથી. સમ્યક શ્રદ્ધાનને મિથ્યા શ્રદ્ધાનનો વિષય નથી. ગુરુદેવે 45 વર્ષ સુધી એક જ વિષયની એજન્ડા ઉપર રાખીને વ્યાખ્યાનો કર્યા છે. જેટલા કોઈ વિષય આવે એને એ દ્રષ્ટિકોણમાં ઉતારીને પ્રવચન આપે. એ વિશિષ્ટતા છે. સમયસાર ગ્રંથની પણ એ વિશિષ્ટતા છે કે આ વિષય ત્યાં એજન્ડા ઉપર છે. બીજા શાસ્ત્રો તો છે કુંકુંદાચાર્યના, સમયસાર ગ્રંથમાં આ વિષય મુખ્ય પાપ તો પાપ જ છે. પાપને પુણ્ય માનવાનો સવાલ નથી ને ધર્મ માનવાનો સવાલ નથી. પણ વિવેકે કરીને પહેલા મોટું પાપ મટાડવું, પાપ થાય એના મૂળને બાળવું પહેલા, એમને ઉપર ઉપરથી પાંદડા તોડવાનો કાંઈ અર્થ નથી. તો પાંગરી જશે. કદાચ કોઈ નાના પાપ મટાડ્યા હશે તો પાછા એ પાપ પાંગરી જશે. ઉપેક્ષા કરવાનો અહીંયા પ્રશ્ન નથી, શું કરવું એ અહીંયા પ્રશ્ન છે. ઉપેક્ષા કરવાનો પ્રશ્ન નથી, પણ શક્તિને ક્યાં લગાવવી એ પ્રશ્ન છે. તારી પાસે મૂડી કેટલી કે 150 રૂપિયા, તો એક જોડી બૂટ સારા આવે. હવે તારે ખોરાક ખાવો કે બૂટ પહેરવા, એ કે રોટલો બનાવીને ખાવો એમાંથી કે બૂટ પહેરી લેવા છે? બૂટ પહેરવા જઈશ તો ભૂખો રહીશ. બૂટ નવા પહેર્યા છે ને કપડાના ઠેકાણા નહીં હોય તો કઈ તારી શોભા થશે નહીં. કપડા છીતરે આવે ને બૂટ હાઈ ક્લાસ, હું કરોડપતિ પહેરીને આવે, ભાઈ આવા ફલાણા આવા બૂટ પહેર્યા છે ને મેં પહેર્યા, પણ એમાં કઈ રાજી જેવા થવા જેવું નથી, તારી શોભા નહીં વધે એનાથી. તારી જે અત્યારે શક્તિ છે એને તું તારું હિત થાય એમાં લગા. તું નાના નાના પાપ મટાડવામાં લગાડીશ ને મૂળ વસ્તુ રહી જશે, ભવ પૂરો થઈ જશે, ભવ હારી જઈશ, પતી ગયું. ને એક ભવ નથી હાર્યો, પછી અંધારું એવું મોટું છે કે કેટલા હારી ગયો એનો કાંઈ મેળ નથી. તણખલું ક્યાં જઈને ઉડીને પડે, વંટોળિયામાં ચડેલું એ ભવના વંટોળમાં ચડી જાય છે એમ. મોટું પાપ થયા જ કરે સમયે સમયે, અને નાનું પાપ મટાડ્યું એનું પરસ ચડે. એને એના જેવી વાત છે. જ્ઞાનના અભ્યાસથી ભેદજ્ઞાન થાય છે. એટલે જ્ઞાનનો અભ્યાસ એટલે જ્ઞાનને જુદું પાડવાનો વારંવારનો પ્રયત્ન. શું કહે છે? જ્ઞાનનો અભ્યાસ એટલે ઘણા શાસ્ત્રો વાંચવા, એનું નામ જ્ઞાનનો અભ્યાસ નહીં. ઘણા શાસ્ત્રો સાંભળવા એ પણ જ્ઞાનનો અભ્યાસ નહીં. પણ અંદરમાં રાગથી જ્ઞાનને છૂટા પાડવાનો પ્રયત્નનો પ્રકાર, વારંવારનો પ્રયત્ન, તેને અભ્યાસ કહેવામાં આવે છે. જેમ અભ્યાસમાં વારંવાર કરવામાં આવે છે, કોઈ ટેવ પાડવી હોય તો વારંવારનો અભ્યાસ કરવો, અરે નિશાળમાં પણ પાસ થવો હોય તો વારંવાર ગોખીને યાદ કરવું, સ્મૃતિમાં રાખી લેવું, એને અભ્યાસ કહે છે ને, વાંચા જ કરે વાંચા જ કરે, એક ચોપડી 12 મહિના સુધી વાંચા જ કરે, એમાં પાસ થવા માટે એને અભ્યાસ કહે છે ને, એ વારંવાર કરવું એનું નામ અભ્યાસ છે. અહીંયા જ્ઞાનને છૂટું પાડવાનો પ્રયત્ન વારંવાર કરવો એને જ્ઞાનાભ્યાસ કહેવામાં આવે છે. એમ કરવાથી, એવી પ્રેક્ટિસ અંદરમાં વારંવાર કરવાથી જ્ઞાન છૂટું પડી જાય છે એને ભેદ જ્ઞાન કહેવામાં આવ્યું છે. જે જ્ઞાન છૂટું પડ્યું અને એકનું વેદન સ્વભાવી હોવાથી એકનું વેદનમાં આવ્યું, સ્વસંવેદનમાં આવ્યું, એ સ્વપણે વેદાયું, એ સ્વપણે વેદાતું જ્ઞાન તે જ આત્મા છે. આમ લીધું એ સ્વપણે વેદાતું જ્ઞાન તે જ આત્મા છે. એ જ્ઞાનનો અનુભવ તે આત્માનો અનુભવ છે. એનાથી પરિપૂર્ણ શુદ્ધિ રૂપ મોક્ષ કેવળ જ્ઞાન થાય એ પ્રકાર અહીંથી ઉત્પન્ન થાય છે. આખી ગાડી કેવળ જ્ઞાનના પાટે ચડી ગઈ. પછી જેને ભેદ જ્ઞાન થયું તેની ગાડી આખી કેવળ જ્ઞાનના પાટે ચડી ગઈ, એને સ્ટેશન આવશે છેલ્લું કેવળ જ્ઞાન, એમ કહે છે. આવી ચોખ્ખી વાત છે. જૈન દર્શનનું તત્વનું આ તત્વ છે, ચોખ્ખી વાત છે. પાયાની શરૂઆત અહીંથી થશે. જ્ઞાનના અભ્યાસથી ભેદ જ્ઞાન કરવી એ શરૂઆત છે. આ સિવાય બીજી કોઈ શરૂઆત આ દર્શનમાં તો નથી, આ માર્ગમાં તો નથી, આ ઉપાયમાં તો નથી, એવી ચોખ્ખી વાત છે.
જય કાન ગુરુદેવ, જય શ્રી કંભાચાર્યો.